પ્રવચન નંબર 770 તારીખ 29 11 44 મિનિટ સમયસાર ગાથા 9 10 તથા 13
શિષ્યનો એક પ્રશ્ન છે કે વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક કયો, તો એ શી રીતે વ્યવહારનો પરમાર્થનો પ્રતિપાદક વ્યવહાર છે સમજાવો. તો કહે છે કે ગુણ ગુણીનો ભેદ કરી અને જ્ઞાન ને આત્મા કેવો એ વ્યવહાર છે. ગુણ ગુણીનો ભેદ કરીને આત્માના જ્ઞાનને આત્મા કેવું? આત્મા તો આત્મા છે, પણ એનો ગુણ જ્ઞાન છે અથવા એનો ગુણ ઉપયોગ છે. એ ઉપયોગને અથવા જ્ઞાનને આત્મા કેવો એ વ્યવહાર છે, અને એ વ્યવહાર છે. એ જ્ઞાન પણ આત્માથી અભેદ છે, માટે અભેદનો જે ભેદ હોય એ અભેદને જાહેર કરે. અભેદનો ભેદ અભેદથી જે ભિન્ન હોય પદાર્થો એને પ્રસિદ્ધ કરી શકે નહીં. એમાં એકલું સ્વપ્રકાશક આવ્યું ને. શું કહ્યું કે વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક કેવી રીતે છે? વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે તો સાંભળ્યું, જાણ્યું, માન્યું, પણ એ કેવી રીતે વ્યવહાર પરમાર્થને બતાવે છે? તો કહે છે કે જ્ઞાન તે આત્મા, એટલો ગુણગુણીનો ભેદ કરીને સમજાવવામાં આવે છે. તો જ્ઞાન તે આત્મા, એ અભેદને જ બતાવે કે ભિન્નને બતાવે? જેની હારે જ્ઞાન અભેદ છે, આત્માની સાથે જ્ઞાન અભેદ છે, અને એનો ભેદ કરવામાં આવે તો જ્ઞાન કે આત્મા એટલું આવે. કેમ કે જ્ઞાન તે અભેદનો ભેદ છે, આત્માનો ભેદ છે, પણ રાગ દ્વેષ એ કોઈ આત્માનો ભેદ નથી. જો રાગ દ્વેષ આત્માનો ભેદ હોય તો રાગાથી આત્માને પ્રસિદ્ધ કરી શકે, પરમાત્માને કહી શકે, પણ એ તો કંઈ આત્માની જાત નથી, માટે અભેદ નથી, માટે અભેદનો ભેદ નથી. ત્યારે કહે છે કે અભેદનો ભેદ શું છે કે જ્ઞાન. તો જ્ઞાન છે એ પરમાર્થનો પ્રતિપાદક છે, પણ જ્ઞાન પરમાર્થને એટલે અભેદને જ માત્ર પ્રસિદ્ધ કરે, પણ એ ભેદ, જ્ઞાનનો ભેદ આ રાગ છે, ના કર્મ છે, ના લોકાલોક છે, એને પ્રસિદ્ધ કરતું નથી. એ પ્રસિદ્ધ ક્યારે કરે એને, કે લોકાલોકની હારે રાગની હારે તન્મય થાય તો રાગને અને કર્મને પ્રસિદ્ધ કરે. પણ એ જ્ઞાન તો આત્માની સાથે અભેદ છે, અભેદનો ભેદ અભેદને પ્રસિદ્ધ કરે, ભિન્નને પ્રસિદ્ધ ન કરે. દીપકનો ભેદ પ્રકાશ છે, પ્રકાશ એનો ભેદ છે. તો દીપક પ્રકાશ છે એ દીપકને પ્રસિદ્ધ કરે એ તો બરાબર છે, પણ એ પ્રકાશ દીપકને પ્રસિદ્ધ કરે અને ઘટપટને પ્રસિદ્ધ કરે એમ ત્રણ કાળમાં બનતો નથી. જગતના જીવોને એમ છે કે પ્રકાશ છે એ ઘટપટને પ્રસિદ્ધ કરે, ખોટી વાત છે. જેનો જે ભેદ હોય એવા અભેદને જ પ્રસિદ્ધ કરે, ભિન્નને પ્રસિદ્ધ ન કરે. આ સલી અનંત કાળથી છે, એમ આ જ્ઞાન છે તે પરમાર્થનો પ્રતિપાદક છે. એનું કારણ શું કે જ્ઞાન તે આત્મા એ અભેદનો જ એક ભેદ છે, જે ઉપયોગ છે શુદ્ધ જ્ઞાન છે એ અભેદનો જ ભેદ છે, એ ભિન્ન પદાર્થનો કોઈ ભેદ નથી, દ્રવ્ય શુદ્ધનો ભેદ નથી. જ્ઞાન શાસ્ત્રનો ભેદ છે, જ્ઞાન જ્ઞાન તો આત્માનો ભેદ છે. તો એટલો ગુણગુણીનો ભેદ કરીને સમજાવો તેનું નામ વ્યવહાર છે. અને એ વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક કેમ છે કે એનાથી અભેદ છે, અભેદ છે માટે ભેદ અભેદને પ્રસિદ્ધ કરે છે, પણ ભિન્ન પદાર્થને પ્રસિદ્ધ કરી શકતો નથી. લક્ષણ લક્ષને પ્રસિદ્ધ કરે, પણ લક્ષણ રાગને પ્રસિદ્ધ કરે? રાગાદી અને કર્મ શરીરને પ્રસિદ્ધ કરે તો એ જ્ઞાન એમાં તન્મય થાય તો પ્રસિદ્ધ કરે, અભેદ થાય તો, પણ એમાં તો અભેદ થતું નથી. તો કેનાથી અભેદ છે? જ્ઞાન કે આત્માથી? તો એ જ્ઞાન પણ આત્મા જ છે એમ આમાં સમજાવવું છે દૌદશ ગાથામાં. માટે શુદ્ધ જ્ઞાન પણ આત્મા જ છે. આમ થવાથી જે આત્માને જાણે છે તે શુદ્ધ કેવળી છે એમ જ આવે છે. આત્માને જાણે છે તે શુદ્ધ કેવળી છે એમ જ આવે છે, અને તે તો પરમાર્થ જ છે, એ તો નિશ્ચય છે, વાજબી છે, યથાર્થ છે. આ રીતે જ્ઞાન અને જ્ઞાનીના ભેદથી કહેનારો જે વ્યવહાર, આટલો વ્યવહાર લીધો છે. લ્યો, રાગ છે તે ખરેખર વ્યવહાર જ નથી, અભેદનો ભેદ નથી, જાત જુદી છે. માટે આ રીતે જ્ઞાન અને જ્ઞાનીના ભેદથી કરનારો જે વ્યવહાર, અભેદમાં ભેદ કર્યો તો એટલો વ્યવહાર થયો, સદભૂત વ્યવહાર. તેનાથી આ પરમાર્થ માત્ર જ કહેવામાં આવે છે. એ ભેદ તો પરમાર્થને પ્રસિદ્ધ કરે છે, અપરમાર્થને પરપદાર્થને ભેદ પ્રસિદ્ધ કરતો નથી. આત્માનું જ્ઞાન પરને જાણતું નથી એમ કે છે. આમાં એમ કહ્યું ભેદ ભેદને પ્રસિદ્ધ કરે પણ ભિન્નને પ્રસિદ્ધ ન કરે, એટલે જ્ઞાન પરને જાણતો નથી. જાણનારને જ્ઞાન જાણે છે, કેમ કે જાણનાર ચિત્તનમય છે જ્ઞાન. શુદ્ધ નહીંનો ઉપદેશ પણ ક્યાંક ક્યાંક વિરોધ છે એમ જે શાસ્ત્રમાં લખ્યું છે બરાબર છે. પોતાને અભ્યાસ નહીં અને ગમે એની પાસે સાંભળી પ્રમાણ વચન કરે છે. આહા, એ આજ્ઞા પ્રધાની છે, એ ગુરુના શિષ્ય નથી. પરીક્ષા પ્રધાની હોય શિષ્ય, એમ લેખો જ રાતમાં પુરુષાર્થી ઉપાયમાં છે. આ તેનાથી ભિન્ન અધિક કાંઈ કહેવામાં આવતું નથી. આહા, જ્ઞાન આત્માને પ્રસિદ્ધ કરે એ સિવાય બીજું કાંઈ એ પ્રસિદ્ધ કરતું નથી, કહેવામાં આવતું નથી કે જ્ઞાન લોકાલોકને જાણે. જાણે ક્યારે કે અભેદ થાય તો જાણે, તો એનાથી તો અભેદ થાય તો જડ થઈ જાય આત્મા. આથી ભેદ પડે ને બીજે અભેદ થાય તો જડ થઈ જાય આત્મા. સવારે આવ્યું તો અચેતન શબ્દ યુગલજી સાહેબનો. તેનાથી બી નથી કાંઈ કહેવામાં આવતું નથી. એ કડક ભાષા સિવાય, નેપાળાનો રેત સિવાય પેટ સાફ થાય નથી. પછી પછી 30,000 રૂપિયાના ઇન્જેક્શન આવે છે મુંબઈમાં. આપણે ભોગાણીભાઈ છે ને, એની દીકરીને બીમાર થયા ને, શૈલાબેન આવે છે ને ધર્મપત્ની, તો 30,000 તો એક એક ઇન્જેક્શન બોલો. હા, એ મોટા ઇન્જેક્શન ની અત્યારે જરૂર છે, એટલે હેવી ડોઝ છે. આ હેવી ડોઝ એવો છે કે પછી કોઈ બીમારી આવે નહીં, ને પછી તો શરીર પણ મળે નહીં, પછી અશરીર થઈ જાય બસ. તેનાથી બી નથી કંઈ કહેવામાં આવતું નથી. વળી જે શુદ્ધથી કેવળ શુદ્ધાત્માને જાણે છે તે શુદ્ધ કેવડી છે, એવા પરમાર્થનું પ્રતિપાદન કરવું અશક્ય છે. શુદ્ધ જ્ઞાનથી શુદ્ધાત્માને જાણે છે એ તો પરમાર્થ તો વચન તો અનુભવગત છે, એ કંઈ વાણીમાં આવી શકે નહીં. તો વાણીમાં કેટલું આવે કે અભેદનો ભેદ, ભેદ દ્વારા અભેદ સમજાવે, ઇશારો કરે અને લાયક પ્રાણીઓ સમજી જાય, અનુભવ કરી લઈએ. એવા પરમાર્થનું પ્રતિપાદન કરવું અશક્ય છે. વચનાતીત છે વસ્તુ, કેવળ અનુભવ ગમ્ય. અનુભવ ગમ્ય રહ્યું તે જ્ઞાન જો અનિવાણી, શું કે કેવળી ભગવાન કહી શકતા નહીં તો બીજા શું કહે. અને ખેંચીને કહેવા જાય તો તું દોષ આવી જાય થોડો. આ ખેંચતાણો વિશે નથી. અનુભવ તો કેવળ આત્મ ગમ્ય છે, વચનથી ગોચર નથી. જે સર્વશુદ્ધ જ્ઞાનને જાણે છે, જે સર્વશુદ્ધ જ્ઞાનને, શુદ્ધ જ્ઞાનનો જેટલો વિષય છે એટલાને બધાને જાણે શુદ્ધ જ્ઞાન. એ શુદ્ધ જ્ઞાન સર્વને જાણે એ કેવી રીતે જાણતા હશે. શુદ્ધ જ્ઞાન છે પર્યાય જ્ઞાન, એ સર્વને કેવી રીતે જાણતા હશે. આત્માને જાણે છે તો એ તો નિશ્ચય છે, એ વાત તો કહેવાય ગઈ. હવે સર્વને જાણે એ વ્યવહાર છે, તો સર્વને તો કેવડી ભગવાન જાણે, એ જેટલું કેવડી જાણે એટલું સૂચનાની જાણે. એટલે સાંભળ, ઈ શું છે કે સૂચનાના અનાદિ અનંત પદાર્થો છે, જળ ચેતન બધા એના દ્રવ્ય ગુણને પર્યાય સહિત એનો પ્રતિભાસ થઈ ગયો છે નિગોદમાં. નવો પ્રતિભાસ એ થતો નથી, એ પ્રતિભાસમય જ્ઞાન છે. એવા પ્રતિભાસમય જ્ઞાનને આત્મા કેવો તે વ્યવહાર છે. સર્વસૂત્રને જાણે છે, સુજ્ઞાનના વિષયમાં કેવળ જ્ઞાનના વિષયમાં કંઈ કેટલી માત્ર ફેર નથી. હા, પરોક્ષ અને પ્રત્યક્ષ એટલો ફેર છે. જે સર્વસૂજ્ઞાને જાણે છે તે શુદ્ધ કેવડી છે. એવો વ્યવહાર સર્વસૂજ્ઞાને જાણે તે શુદ્ધ કેવડી છે, એવો જે વ્યવહાર તે પરમાર્થના પ્રતિપાદકપણાથી પોતાને દ્રઢપણે સાબિત કરે છે. વ્યવહાર વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે એ વાત 100% સાચી છે, છતાં વ્યવહાર અનુસરવા યોગ્ય નથી, ભેદ અનુસરવા યોગ્ય નથી, ભેદમાં આત્મબુદ્ધિ કરવા યોગ્ય નથી, ભેદને જાણવા રોકાવા જેવું પણ નથી. અભેદમાં રોકાઈ જાય ને, જાણીને ઠરી જાય ને, આ 9-10 કાથા પૂરી થઈ. હવે વિચાર આવે છે 13 ગાથા લેવાનો. 13 ગાથા લેવાનો વિચાર કેમ આવ્યો કે વિજ્ઞાનની ગાથામાં એમ કહ્યું કે ભૂતાર્થને આશરે સમય દર્શન થાય, અભૂતાર્થ જે પદાર્થ છે પર્યાયો વ્યવહાર એ બધો અભૂતાર્થ છે, ભૂતાર્થને આશરે સમયદર્શન થાય છે. વ્યવહાર ભૂતાર્થને આશરે સમયદર્શન થતું નથી, પર્યાયને આશરે સમયદર્શન થતો નથી, ત્રિકાળી દ્રવ્યને આશરે સમયદર્શન થાય છે. વ્યવહાર નહીં ભૂતાર્થ દર્શિત, શુદ્ધ નહીં ભૂતાર્થ છે. ભૂતાર્થને આશ્રિત જીવ સુદ્રષ્ટિ નિશ્ચય હોય છે, ભૂતાર્થને આશરે જીવ સમ્યક દર્શન પામે છે. ભૂતાર્થને આશરે એમ વાત કરી. હવે 13મી ગાથામાં છે તો સમ્યક દર્શનની ગાથા, પણ ત્યાં પણ અંદરમાં તો આવશે ભૂતાર્થ નહીંથી આત્માનો આશ્રય કરો, પણ બહુ અલૌકિક વાત તે કપૂર વાતામાં ફરી છે. ગુરુદેવ પધાર્યા ગવટી, આ ગવટીવાળા બેઠા છે નેવિચંદભાઈ, ત્યાં ઉત્તર સિદ્ધાંત શાસ્ત્રી પણ આવ્યા હતા, હું પણ ગયો હતો. ઉત્તર સિદ્ધાંત શાસ્ત્રીને એમ કહ્યું, મેં પૂછ્યું, મેં કહું પંડિતજી મેં તો બહુ શાસ્ત્રો વાંચ્યા નથી, તમે તો ઘણા શાસ્ત્રો વાંચેલા છે, અભ્યાસ છે તમે, તો પંડિતજી એમ કહ્યું, મેં પૂછ્યું, મેં કહ્યું આ ભૂતાર્થ નવું તત્વને ભૂતાર્થને કેવી રીતે જાણવા, એકને તો ભૂતાર્થ એ જાણી શકાય, ભૂતાર્થથી એકને તો જાણી શકાય, પણ આ નવને પણ ભૂતાર્થથી જાણાય કે કેવી રીતે. મેં તો આ વાત આ 13મી ગાથામાં છે એવી કોઈ જગ્યાએ બીજી જગ્યાએ છે કે નહીં લાલચંદભાઈ? કોઈ જગ્યાએ નહીં, એક ફક્ત સમયસારમાં હે. નવ તત્વને ભૂતાર્થ નહીંથી જાણો, એનો અર્થ અભૂતાર્થ નહીંથી વ્યવહાર નહીંથી નવ તત્વને જાણતા 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 અનંતકાળ ગયો. વ્યવહાર નહીંથી નવ તત્વને જાણ્યા એટલે પર્યાયને સાપેક્ષથી જાણ્યું, પણ પર્યાયને નિરપેક્ષ સ્થિતિ જાણ્યું નથી. ક્યાંય ને ક્યાંય સંબંધ રાખ્યો, કાતમાંથી સંબંધ ને કર્મથી સંબંધ. એ પર્યાયને કર્મના સંબંધથી સદભાવ અભાવ અને આત્માના સંબંધથી જોવી એ અભૂતાર્થ નહીં છે, એ પર્યાય વ્યવહાર નહીં વિષય થઈ ગયો. માટે એ કપૂરો વાત આમાં કરે છે, પર્યાય સત અહેતુક ચૈસિત કરવું છે અને નવમાં છુપાયેલી આત્મજ્યોતિ કાઢો. પણ જો ભૂતાર્થ ને નવને જાણતો, વ્યવહાર ને નવને જાણતા તને દ્રવ્ય આત્મા નહીં આવે. એમ છે, પર્યાય ને ભૂતાર્થ ને જાણતા દ્રવ્યના દર્શન થાય, દ્રવ્ય ને ભૂતાર્થ ને જાણે તો દ્રવ્યના દર્શન થાય. આ તો સમયસાર છે. હે ગ્રંથાધિરાજ, તારામાં ભાવો બ્રહ્માંડના ભૈરા. હા હા હા, એ પ્રમાણે સુજ્ઞેથી જાણવું તે સમ્યક છે એમ સૂત્રકાર કહે છે. આગળના કળશનો ભાવાર્થ, નવ તત્વમાં પ્રાપ્ત થયેલો આત્મા, નવ તત્વમાં નવ તત્વથી ભિન્ન આત્મા રહેલો છે એવા આત્માને અનેક રૂપ દેખાય છે. જો તેનું ભિન્ન સ્વરૂપ વિચારવામાં આવે તો તે પોતાની ચૈત્યને ચમત્કાર માત્ર જ્યોતિને છોડતો નથી. નિજભાવને છોડે નહીં ને પર ભાવ રૂપે થાય નહીં. હવે ગાથા 13, હવે આ સમાપન થાય છે ને, ક્લોઝિંગ છેલ્લા દિવસો. કાલનો દિવસ કયો? આ તો 19 તારીખ પૂરી થઈ ગઈ, થઈ ગઈ એક જ દિવસ થયો ને, બે દિવસ નથી આવે, એક જ દિવસ છે. ભૂતાર્થથી જાણેલ જીવ, ભૂતાર્થી જીવને જાણો, ભૂતાર્થી અજીવને જાણો, ભૂતાર્થી શૂન્ય પાપને જાણવા, ભૂતાર્થી આશ્રમને જાણવા, ભૂતાર્થ નૈતિક સંવરને જાણવું, પર્યાયને ભૂતાર્થી જાણવો, એમ નિર્જરા બંધને મોક્ષ જે સમય છે. નવ તત્વના ભેદો જે પર્યાયરૂપ છે, નવે પર્યાયરૂપ છે, પણ એને જો તું ભૂતાર્થને જાણીશ તો દ્રવ્યદ્રષ્ટિ થઈ જશે. એની કરતા બુદ્ધિ જશે અને એમાં જ્ઞાતા બુદ્ધિ ઉડી જશે. હવે એનો અર્થ, ગાતાનો અર્થ, ભૂતાર્થથી ભૂતાર્થ નહીંથી જાણેલ જીવ અજીવ વળી પુણ્યપાપ તથા આશ્રવ સંવંદના બંધને મોક્ષ એ નવ તત્વ સંયુક્ત છે. નવ તત્વ સમ્યક છે એમ કહ્યું. એક અંધ પાતાળ હોય છે અને એક સુવર્ણ પાતાળ હોય છે. તો અંધ પાતાળમાંથી આ પથરા છે એમાંથી તો સોનાની રજ પણ મળે એમ નથી, પણ અંધ પાતાળને બદલે બીજા એક સુવર્ણ પાષાણ ખાણમાંથી નીકળે ને પથરા, એને સુવર્ણ પાષાણ કહેવામાં આવે છે. એમાંથી તો સોનું નીકળે, એમાં નવ તત્વમાં થી તો સુતાત્મા પ્રાપ્ત થાય. એમાં જે અન્વય રૂપે રહેલો છે, પ્રત્યેક પર્યાયની સાથે પણ પર્યાયથી રહી, પર્યાયની સાથે પણ પર્યાયથી. ટીકાયની આ જીવાદી નવ તત્વો, પેલો તત્વ છે જીવનો, એ જીવમાં જીવ છુપાયેલો છે. ઈશો જીવમાં જીવ છુપાયેલો છે. વ્યવહાર જીવ 10 પ્રકારના પ્રાણથી જીવ છે, વ્યવહાર જીવ કહેવાય. 5 ઇન્દ્રિયના મન વચનને કયા? શ્વાસોશ્વાસને આવી. એ 10 પ્રકારના પ્રાણ છે ને, એ વ્યવહારજીવ છે, અને વ્યવહારજીવની સાથે અન્વયરૂપ જે સામાન્ય જીવ છે તે ખરો જીવ છે, પરમાર જીવ છે. કે છે કે જીવને પણ તું, જીવને પણ ભૂતાર્થી જાણ. એ 10 પ્રકારના પ્રાણ છે, એ વ્યવહાર જીવ છે, એને જીવ ન માન. જીવમાં જીવ રહેલો છે, પછી ગુણપાપમાં જીવ રહેલો છે આવશો. આ તો જીવની પર્યાય જે છે 10 પ્રકારની, એમાં છુપાયેલી આત્મજ્યોતિ છે. એ તો 10 પ્રકારના પ્રાણને વ્યવહાર નહીં કે જે જીવ કહે છે વ્યવહારને, સતતપણે 10 પ્રકારના પ્રાણથી જીવ જીવે છે. જીવ કહેવાય, એમાં આવે ઘણી જગ્યાએ આવે તો કહે છે કે ખરેખર જીવ નથી. અભૂતાર્થથી વ્યવહાર નહીં કે તેને જીવ કહેવામાં આવે છે, અભૂતાર્થ છે. હવે અજીવ બીજો શબ્દ આવ્યો, અજીવ. અજીવને પણ અભૂતાર્થની રીતે જાણ્યો કે આ શરીર છે તે જીવ છે ઇત્યાદિ, અથવા અજીવ છે એવો વિકલ્પ. અજીવના લક્ષે જે વિકલ્પ થાય એ પણ અજીવ છે, પણ એને તો ભૂતાર્થની જાણ. એટલે કે એ વિકલ્પ છોડીને એ વિકલ્પની સાથે સાથે રહેલો સામાન્ય અન્વયરૂપ આત્મા, એને જાણને આ 10 પ્રકારના પ્રાણ છે, એ જીવના છે ને કર્મના છે ને એ સાપેક્ષ થોડું છોડી દે. હવે એ 10 પ્રકારના પ્રાણ પણ સમય પ્રતિ હોવાથી તપ છે, સાપેક્ષ પરિણામને સાપેક્ષ જેવે ન જો. સાપેક્ષ જે જોવું તે વ્યવહાર નહીં છે, અને નિષેધ જોવું છે નિશ્ચય નહીં છે. પ્રત્યેક પર્યાય તપ સહેતુ કહે ત્યારે પણ અહેતુક રહેલું છે. રાગની ઉત્પત્તિ આવશે ગુણપાપમાં, થોડી ગુણપાપ બીજો શબ્દો ગુણ પાપના પરિણામ થાય છે પર્યાયમાં, તીવ્ર કષાય ને મંત કષાય, એને તે વ્યવહાર નહીંથી જોયો. ગુણપાપને કથનચિત એ જીવના પરિણામ છે, કથનચિત ઉદગમના પરિણામ. એમ તે જીવ સાપેક્ષથી પણ જોત, કોઈ વખતે કર્મ સાપેક્ષથી પણ જોત. એવું તો તે અનંત કાળથી અનંતવાર થયું, પણ જે પુનપાપને જીવનો સંબંધ નથી ને કર્મનો સંબંધ નથી, એ તો સહેતુક છે. ગુણપાપના પરિણામ એ તો સ્વભાવ થઈ જશે. ગુરુદેવની ચર્ચા થઈને ગણેશ પ્રસાદ વણીની સાથે, ત્યારે ગુરુદેવે કહ્યું રાગ નિરપેક્ષ છે, કર્મના ઉદયથી રાગ થાય એમ છે. ત્યારે જવાબ આવ્યો કે તો સ્વભાવ થઈ જશે કે આ પર્યાય સ્વભાવ. બરાબર, કોઈ સમજે કોણ પર્યાય સ્વભાવ? પર્યાય સ્વભાવથી પર્યાયમાં રાગ થાય છે, જીવથી પણ નહીં ને કર્મથી પણ. જીવ કરતા ને ગુણપાપ કર્મ એમ નથી, અને કર્મનો ઉદય કરતા ને ગુણપાપ કર્મ એમ પણ નથી. અને ગુણપાપ પ્રગટ થાય એમાં જીવ કરતા ન હોય તો કઈ નહીં, પણ નિમિત્ત કરતા ખરો કે નહીં, કે નિમિત્ત કરતા નથી, કે એમાં કર્મનો ઉદય નિમિત્ત કરતા ખરો કે નહીં, કે ના એમાં એ નથી. પુણ્યને પાપના પરિણામ આ ક્ષણિક ઉપાદાનથી જોતું, નૈમિતિકથી ન જો. હવે આ શું કે છે આમાં, કે નવ તત્વને ભૂતાર્થથી જાણતા સમય દર્શન થાય એમ કહ્યું પણ આગળ તત્વ હોય પણ ભૂતાર્થ નહીં. તત્વાર્થમાં છે એ પણ એક વચન પછી લગાડ્યું છે, એટલે એવા ભૂતાર્થથી આવી ગયું. समय सात कोई अलौकिक दैवी शास्त्र लागे ભૂતાર પૈકી આત્માને જાણતા તો સમય કશું થાય પણ વળી ભૂતાર નહીંથી પર્યાય કેવી રીતે જણાવે કે પર્યાય તો ભૂતારનીનો વિષય છે વ્યવહારનીનો વિષય છે કે સાપેક્ષથી જો તો વ્યવહારનીનો વિષય છે ભૂતાર પૈકી જો તો નિરપેક્ષ છે નિરપેક્ષ જોતા નિરપેક્ષ રહે ઉપર દ્રષ્ટિ આવશે કાં કેવ કરે ને કાં કર્મ કરે ક્યાં જીવ નિમિત્તે ક્યાં કર્મ નિમિત્ત ક્યાંને ક્યાંય પરિણામને પતિ સાથે સંબંધ રાખવો છે એ રીતે તો નવતંત્રને જોયા અનુકાવ્ય અનુસ્વાર હવે ભૂતાર થઈથી પરિણામને જો ફૂલચંદ સિદ્ધાંત શાસ્ત્રીને પૂછો કે આ ભૂતાર થઈથી નવને જાણવા એવું કોઈ શાસ્ત્રમાં છે તો કે લાલચંદભાઈ આ એક જ જગ્યાએ છે સમય સાથે નવની આગળ ભૂતાર્થ લગાડ્યો હોય તો આ એક મહાપુરુષ લગાડ્યો છે જેનું ત્રીજું નામ છે યથાર્થ છે પુણ્યપાપને ભૂતાર્થથી કેમ જોવા કે આત્માનો કરતા નથી આત્મા એમાં નિમિત્ત નથી એ કર્મથી થતા નથી કર્મ એમાં નિમિત્ત નથી લે નિમિત્ત નથી તો સ્વભાવથી જશે કે આ પર્યાય સ્વભાવ છે લે એ પર્યાય સ્વભાવ છે એની યોગ્યતાથી રાગ ઉત્પન્ન થાય છે યોગ્યતાનું પુસ્તક છપાયું છે ભાઈ પરિણામ પણ યોગ્યતા અનુસાર થયા કરે છે ઉત્પાદિત થયા કરે છે એનો કરતા તો નથી પણ એનું કોઈ કારણ તો નથી કરતાની સાપેક્ષતા પણ નથી કરો નિમિત્તની પણ સાપેક્ષતા એમાં નથી સ્વયં શ્રીજીના સકાળે પરિણામ પ્રગટ થાય છે અને વ્યય થાય છે બહુ ઊંચા પ્રકારની તેરની ગાથા છે પુણપાપ ઉતારતેથી જાણ આશ્રવ પુનપાપ પડીને આશ્રવ પુનપાપ એક પંડિતજીએ મને પૂછ્યું ઇન્દોરમાં મોટા પંડિત છે અત્યારે છે નામની જરૂર કૈલાસિંહભાઈ આ સાત તત્વ એક જગ્યાએ આવે છે અને બીજી જગ્યાએ નવ તત્વ આવે છે તો એટલો કેમ એમાં ભેદ કર્યો તો કહ્યું કે પુણ્યપાપથી આશ્રમને જુદું પાડવાનું કારણ એટલું છે કે પુણ્યપાપ તો પુણ્યપાપ છે અને આશ્રમમાં પુણ્યપાપ ગર્ભિત છે પણ પુણ્યપાપમાં યોગ ગર્ભિત નથી આશ્રમમાં ગર્ભિત છે વિદ્યા સ્વર કશાયને યોગ નામનો આશ્રમ છે એ પુણ્યપાપમાં નથી માટે સાતને બદલે નવ કર્યા છે કુંકુંદ ભગવાને બરાબર છે યોગથી ભલે ભંગ ન થાય પણ કર્મનું આવાગમન થાય એમાં એ નિમિત્ત કહેવાય એટલે એટલું આશ્રમમાં વધારે છે વિખ્યાત અવ્રત કસાયને યોગ માટે યોગને બતાવવા માટે પુનપાપથી આશ્રમ જુદું મૂક્યું છે ઓહો આશ્રમ પછી સંવર સદુપયોગ એક એ છે કે ભૂતાર્થને અભૂતાર્થથી વ્યવહારથી જો વ્યવહારને કંઈ જોવામાં આવે તો એ સંવર છે એમાં આશ્રવની અભાવની અપેક્ષા આવે છે કર્મના અભાવની પણ એમાં અપેક્ષા આવે છે માટે વ્યવહાર થઈ જાય છે નિરપેક્ષ જોને તો સંવરને એ નિરપેક્ષ જોતા એને આશ્રવના અભાવની પણ અપેક્ષા નથી અને કર્મના અભાવની પણ એમાં અપેક્ષા નથી સ્વયં છે યોગ્યતા સત અહેતુ છે પર્યાય સત અહેતુક છે, વિકારી પર્યાય પણ હો. આ તો સંવર, આત્મા કરે તો થાય સંવર કે ના, સંવર થાય એમ આત્મા નિમિત્ત છે કે ના, એ નિયમસારની પાંચ રતનની ગાથા છે, અપૂર્વ અજોડ ગાથા છે. એમાં તો એટલું બધું કહ્યું છે કે આત્મા કરતા નથી, કાર્યતા નથી, અનુબોધક નથી ને કારણ પણ નથી. આ બધા પરિણામો લેખા, વાતો બધી પરિણામની આવી ગઈ, પણ એનો કરતાય હું નહીં, એનો કાર્યતા હું નહીં, અને બીજો કરે છે એ મને ખબર છે, પણ હું એને અનુબોધન કરતો, અનુબોધન કરું તો કરતા બની જાઉં. કરતા તો નથી પણ કારણ પણ નથી હું આત્મા. એવા ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને હું તો નિરંતર ભાવું છું. અદભુત વાત છે. પછી એમાં એક પ્રશ્ન ઉઠ્યો મને આપ પહેલે કે કરતા બુદ્ધિ તો ચોથા ગુણસ્થાન આવી ગઈ છે, હવે આ કરતા નથી એ કેમ પાછો આમાં છઠ્ઠા સાતમા ગુણસ્થાને ઝૂલતા મુનિરાજ એને કરતા નથી એમ કેમ વિકસ છો? કંઈક હેતુ હોય, હેતુ વિના લખે નહીં. થોડો ટાઈમ પછી અંદરથી જવાબ આવ્યો કે કરતા નથી એટલે નિમિત્ત કરતા નથી, ઉપાદાન પણ તો કરતા નથી, નિમિત્ત કરતા પણ નથી, ઉપચારથી કરતા નથી. જયપુરમાં કેટલા વર્ષ પહેલાની વાત છે, આપણે ત્યાં મંદિરની થઈ ને શું કહેવાય ને પ્રતિષ્ઠા મંદિરની જયપુરમાં ગુજરાત ગોધિકા 16 લાખ રૂપિયા ખર્ચ્યા એ ટાઈમમાં 16 લાખ. હું કહ્યું તો એકવાર ગુરુદેવને મસ્તી ચડી ગઈ અને એમ કહ્યું, ફરમાયું જાહેર સભામાં કે સમ્યક દર્શનો કરતા ઉપચારથી પણ નથી આત્મા. આ જોઈ લ્યો અકર્તાની પરાકાષ્ઠા. હું તો ખુશી ખુશીને ઢગલા થઈ ગયો. વાહ રે વાહ ગુરુ, પ્રમોદ બતાવે ગયો હું અહીંયા જ્યાં ઉતારે થોડીક વાર પછી, ત્યાં તો ભીડ હતી ઘણા માણસોની ને કઈ ને કઈ વાતો ચાલતી હતી, કઈ આમાં મજા નહીં આવે સમજી ગયા. પછી રહી ગયું પ્રમોદ બતાવે જાઉં તો રહી ગયું. એ પાંચ રતનમાં છે કે ઉપચારથી પણ ધર્મનો કરતા આત્મા નથી, નિશ્ચયથી તો કરતા નથી પણ ઉપચારથી પણ કરતા. હવે રાગ આત્મામાં થાય ને રાગને કરે ને રાગને ભોગવે ને, અરે ક્યાં નહીં ક્યાં વાત ગઈ. બહુ ઊંડા જાય ને ત્યારે સમુદ્રમાં મોતી મળે, ઊંડા ક્યાંક ના ન મળે. અરે શ્રીમદજી તો ત્યાં સુધી કહે છે, પેલા તને આજીવિકાનું સાધન મળી ગયું હોય તો રહેવા દઈએ, બસ કર. હા, ગ્રસ્તીને એટલું છે કે જીવન માટે સરખેથી જીવાય એવી રીતે એને એ જાતના વિકલ્પ ઉઠે. પણ જો એવું થઈ ગયું હોય તને કોઈ કારણસર પૂજના ઉદયથી તો બસ કરજે. ને આમાં લાઈન ઉપર આવી જાજે. એક ગઈકાલે કે પરમ દિવસ એક કપલ આવ્યું મારી પાસે, મમુક્ષુ પતિ પત્ની. હવે તો વિચાર કરી લીધો છે કે 2 વર્ષ પછી સોનગઢ રહેવા આવ્યું છે. ધન્યવાદ તમને. અરે 43 વર્ષની ઉંમરે 45 વર્ષની નિવૃત્તિ તો હા નિવૃત્તિ. આ તો 70 થાય, 75 થાય, 80 થાય તો દુકાને જાય વગર એ જ નહીં. કેટલો લોભ કસાય પૈસા સંબંધે, તીરલો છે આ કાળે. દાખલો આપું છું, આજ ફરીને આપું. રાજકોટની મોટી પાર્ટી છે, કરોડપતિ છે. હું તો મુંબઈ જ્યાં ઉતરો તો આવ્યા ભાઈ, મને કે લાલચંદભાઈ હું ક્યાં અટકું છું, મને સમજ નથી પડતી. ગુરુદેવના પરિચયમાં તો ઘણા વર્ષોથી છું, પણ કઈ હજી પત્તો લાગતો નથી. શું છે મારી ભૂલ? શું હું ભૂલ કહીશ તો તમને દુઃખ લાગશે, ભલે દુઃખ લાગે. મને કયો, મેં કહ્યું તમને તો એટલી એટલો લોકશાહી તીવ્ર છે કે ન પૂછો વાત. એ લોકશાહી તીવ્ર લોકશાહી, આ લોભ હોય પણ મંદ હોય, તીવ્ર હોય કેટલાક, તીવ્રતમ હોય કેટલાક, એવું છે તમારું. એટલે એ તમે આગળ નહીં વધી શકો ભાઈ. પછી એ ભાઈ એમ કે છે શેઠ, કરોડપતિ શેઠ કહેવાય ને. ગુરુદેવ તો એને શેઠ કહેતા નથી, આ તો વ્યવહારિક ભાષાથી કહું છું. પછી કે છે શેઠ કે ભાઈ, મને લોક તો એવો છે પૈસા કમાવાનો કે મારા બેંકોમાં મારી ક્રેડિટ ઘણી છે, તો બેંકમાંથી હું લાખો કરોડો લઈ લઉં, અને જો ડ્રાફ્ટ કઢાવતો હોય તો ડ્રાફ્ટ કઢાવીને મારે સ્વર્ગમાં લઈ જવું, પણ એ લેવાતો નથી. અને હું ઉધાર લઉં તો પાછું છોકરા એને છોકરા ભરશે, મારે ક્યાં ભરવાનું, મારી પાસે ઉઘરાણ કોઈ આવવાનું નથી. પણ લાચાર છું કે ડ્રાફ્ટ કાઢી શકાતો નથી. હા કાંતિભાઈ છે કે નહીં? કાંતિભાઈ હા, અપૂરો વાતો છે કેટલીક, વાત કહેવાય ને કેટલીક ન કહેવાય. કે છે કે આ સંવર એને ભૂતાર થઈથી જાણ સતહેતુ છે, આશ્રવના નિરોધની અપેક્ષા વિના, કર્મના અભાવ વિના સ્વયં સિદ્ધ નિસર્ગ જ સ્વયં સિદ્ધ પર્યાય ઉત્પન્ન થાય. સંવર એ કરતાય નથી, આત્મા આત્મા નિમિત્ત કરતાય નથી. કર્મ કરતા તો નથી પણ નિમિત્ત કરતાય નથી. નિમિત્તનો અભાવ થાય તો સંવર થાય, એ વ્યવહાર નહીં નું કથન થઈ ગયું. અહીંયા ભૂતાર્થ નહીં થી નવતત્વ ને જાણે એવો પાઠ ચાલે છે. પછી નિર્જરા બરાબર ટાઈમ થયું, બરાબર રાઈટ, સાડા છ થી સવા સાત.